ஓங்காராய நமோ நம. அருகந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் தேவ சர்வக்னம் நிரக்ரந்தோ குரு மங்களம் மங்களம் வேதராக ஸ்ருத ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். மகாதேவ்யா கோக்ஷி ரத்னம் சப்த ஜேதரவாத்மஜம் ராஜச்சந்திரமஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜ்ஞான மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 14 ஜூன் 2015, ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிருத் ஜி கிரம்பார் பத்ர ஸ்வாத்யாய் பத்ராங்க 738. பவானியா 1953. ஆத்மசித்தி லખાઈ ગઈ છે. મુંબઈના વ્યવસાયથી પરમકૃપાળુ દેવ નિવૃત્ત થયા છે. નિવૃત્તિનો પૂર્ણ યોગ છે અને જ્ઞાનનો પણ પૂર્ણ યોગ વર્તે છે. અંતરંગની સ્થિતિ નિર્ગ્રંથ જેવી થઈ છે અને હવે એ જે વ્યવહારનો ઉદય હતો એ સમાપ્ત થતા એ ઉદયનો ગર્વ મટ્યો છે ત્યારે સ્વાભાવિક અંતરની અંદર એક ઈચ્છા પ્રગટે છે, સર્વસંગ પરિત્યાગ. નિર્ગ્રંથતા અંતરંગની અંદર છે પણ હજુ ઉદય બાહ્ય તેવો નથી, એટલે કોઈ પણ આત્માર્થીની આ ઝંખના છે, આ તડપણ છે, આ તલસાટ છે કે આપણે હવે ક્યારે સર્વસંગ પરિત્યાગ કરી કેવળ આત્મ સ્વરૂપમાં લીન થઈ સ્વસ્વરૂપનું ભાન થાય, સ્વસ્વરૂપનો અનુભવ થાય, સ્વસ્વરૂપની પ્રતીતિ થાય, તો પછી બાકીના બધા પર સાથેના સંબંધો બહુ આકરા લાગે. એમણે માતુશ્રી પાસે આવી માગણી પણ મૂકી છે કે હવે બધું કર્તવ્ય પૂરું થયું છે અને માં હવે તમે અમને સર્વસંગ પરિત્યાગની રજા આપો, પરંતુ શરીરની પ્રકૃતિ પ્રતિકૂળ છે. શરીર ઘણું ક્રુશ થઈ ગયું છે, નાની મોટી તકલીફો ઊભી થઈ ગઈ છે અને માને કૃપાળુદેવ તરફનો ઘણો મોહ છે એટલે રજા મળતી નથી અને માની પણ જરા બીમારી છે. વમાણિયાની અંદર માના ખાટલા પાસે બેઠા છે, શુશ્રુષા સેવા માની કરે છે અને આ પોતાને અંદરના વૈરાગ્યના ભાવ એટલા બધા ઉત્કૃષ્ટ જાગે છે અને જ્યારે કોઈ પણ ભાવના એ પૂર્ણતાને પામે ત્યારે એ કાવ્યનું સ્વરૂપ લઈ લે, લાગણીઓ બધી વ્યક્ત થાય એ કાવ્યમાં અને એક અદ્ભુત પદની રચના થઈ, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. ઝંખના છે કે હવે અમારા જીવનમાં બાકીનું બધું તો પૂરું થયું, અમે અંતરંગ નિર્ગરતા પ્રાપ્ત કરી પરમાત્મા સ્વરૂપ થયા, આત્મસિદ્ધિ જેવું શાસ્ત્ર એક તીર્થંકરનો જૈનનો માર્ગ પ્રબોધ્યો, પણ હવે અમારા જીવનમાં સ્વસ્વરૂપની સાથે એકરૂપ થવા માટેનો આવો અવસર જે ધોરી માર્ગ જિનેશ્વર પરમાત્માએ કહ્યો છે એ ક્યારે આવશે? એની ઝંખના એટલી બધી તીવ્ર છે, એટલે એ ખાટલા ઉપર બેઠા બેઠા, માના પાસે ખાટલા ઉપર બેઠા બેઠા આ પદ લખાય છે. અધ્યાત્મ જગતના હજાર વર્ષના ઇતિહાસમાં આ પદની તોલે આવે એવું એક પણ પદ કૃતિ રચના હજુ થઈ નથી. એમાં જૈન શાસનનો આત્મિક ઉદ્ધારનો જે 14 ગુણ સ્થાનકનો આરોહણનો માર્ગ છે, એ આરોહણનો માર્ગ એવો કંડાયરો છે કે દાર્શનિક ભાષા નથી રાખી, ભાષા મુમુક્ષુની છે. મુમુક્ષુને સમજાય, મુમુક્ષુ પકડે, ભાષા ભાવની છે, દર્શનની નથી. સમજવાનું આપણે પણ ભાવથી જ રહેશે. કેટલા ઉત્કૃષ્ટ ભાવો જીવનની અંતસ્થિતિ, એટલે જેને કંઈ મોક્ષની છેલ્લું પગથિયા સુધી પહોંચવા માટે જે ક્રમશ છે, એ કેવી રીતે ભાવધારા આગળ વધે છે, અને વ્યવહારની અંદરની જે કંઈ મુશ્કેલીઓ છે એની સાથોસાથ એ ભાવધારાનો સમન્વય કૃપાળુદેવે એટલો સુંદર રીતે કર્યો છે કે સામાન્ય તત્વજ્ઞાનની પરિભાષાથી અપરિચિત હોય કદાચ કોઈ, કે બહુ શાસ્ત્રોનો અભ્યાસ નથી, અને અમને આવું તત્વજ્ઞાન 14 ગુણ સ્થાનકનું કેદી સમજાય? કેમ કે એમાં તો કર્મ પ્રકૃતિ કહીને કયા ગુણ સ્થાનકે કઈ પ્રકૃતિનો ક્ષય થાય, કેટલી બાકી રહીએ, કેટલા પ્રમાણમાં રહીએ, એના ભેદ શું, એના અભેદ શું, ઘણું થાય. એમાંથી તો એ ક્યારેય પોતાનું ચિત્ર સ્પષ્ટ કરી શકે નહીં. પણ પરમ કૃપાળુ દેવની કૃપા છે, એમણે તો આપણી ભાવની ભાષા મૂકી છે કે એક એક પગલું અમારે સિદ્ધત્વની નજીક જવું છે, અને સિદ્ધત્વની નજીક એક એક પગલું જવું છે તો વ્યવહારિક તકલીફો કેવી રીતે છે અને એને કેવી રીતે પાર કરવી, આ વાતનું સુંદર બયાન આ પદની અંદર છે. અદભુત પદ છે. સાંભળતા થાકીએ નહીં, ગાતા થાકીએ નહીં, વિચારતા પણ થાકીએ નહીં, એવું ઉત્કૃષ્ટ પદ છે. ગાંધીજીને પાછળથી પદ મળ્યું, એણે એમની રોજની ભજનાવલીમાં સમાવેશ કર્યો, અને આફ્રિકાથી 1915માં રાજકોટ આવ્યા ત્યારે રાજકોટ જંકશનથી ચાલીને સીધા સમાધિ મંદિર ગયા. ત્યાં તો ત્યારે એક ઓટલો જ હતો ઝાડની નીચે, અને ત્યાં પદ ગાયું, અને પછી રાષ્ટ્રીય શાળામાં પોતાની લડત માટે આવ્યા. એટલું બધું એમને હૃદય સ્પર્શી થયું હતું. વૈરાગ્ય પ્રધાન આ છે, ભાવના પ્રધાન પદ છે, અને ઉત્કૃષ્ટ કોઈ પણ જીવ, શ્રીમદ રાજચંદ્ર નહીં, કોઈ પણ જીવ જે મોક્ષ માર્ગનો અભિલાષી છે એને આ જ માર્ગ છે. મોક્ષનો માર્ગ એક જ છે, અનંત કાળમાં પણ એક છે. એ એક માર્ગની વ્યવહારિક સ્વરૂપ શું છે એ આ પદની અંદર કૃપાળુદેવે સાદા શબ્દોમાં પણ ઉત્કૃષ્ટ ભાવો સાથે એની ગૂંથણી કરી છે. ઢાળ પણ સરસ છે, અને પદની અંદરના ભાવોની આપણે વિચારણા કરીએ. સામાન્ય રીતે આપણે સ્વાધ્યાયની અંદર પત્રો જ આગળ લઈ લઈએ છીએ, કેમ કે આ લેવાયું છે. આના ઉપર પર્યુષણમાં 8 પ્રવચનો થયા છે. પણ ઘણો વખત થયો, અને મુમુક્ષુઓની એવી ભાવના કે ના ના, આ લ્યો છો તો ક્રમની અંદર હવે આ પદને ડ્રોપ નહીં કરશો, આગળ વધીએ, એટલે આપણે હવે આ પદની શરૂઆત કરીશું. જેટલું જેટલા સપ્તાહ ચાલે એ ચાલશે. પદ પ્રારંભ કરીએ, પણ સૌને પરિચિત છે તો આપણે પેલી ગાથા સમૂહમાં બોલીએ. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે, ક્યારે થઈશું બાહ્યાંતર નિર ગ્રંથ જો રવસ બંધનો બંધન તે ક્ષણ છે દિને વિચરશું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. કે બી ચંખરા છે અંદરમાંથી, કેવો વૈરાગ્યનો ધ્વનિ પ્રકાશે છે, અદભુત ભાવોની ગુંથણી છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અરે ચાર ગતિના ભ્રમણમાં ઘણા અવસરો આવી ગયા છે. ઇન્દ્રના અવસર આવ્યા છે, ચક્રવર્તીના આવ્યા છે, રાજા ધીરાજના આવ્યા છે, નગર શેઠના આવ્યા છે. અનેક પ્રકારની યોનિની અંદર, અનેક પ્રકારની ગતિની અંદર, અનેક પ્રકારના દેહ ધારણ કર્યા છે. પદ પદવી પ્રતિષ્ઠા કુટુંબ સંયોગ સમૃદ્ધિ સંપત્તિ પદ પદવી આ બધું પ્રાપ્ત કર્યું છે, પણ એક અવસર અનંતના પરિભ્રમણમાં જીવને પ્રાપ્ત થયો નથી. કયો અવસર પ્રાપ્ત થયો નથી? શું હજી સુધી મળ્યું નથી? કયું પદ હજી સુધી આપણે મેળવ્યું નથી? કયો અવસર આપણા જીવનમાં આવ્યો નથી? મહામૂલા અવસર આવ્યા છે. આપણે જન્મદિવસો ઉજવવાના અવસરો છે, એનિવર્સરી ઉજવવાના અવસરો છે, દીકરાઓના પૌત્રોના એના અવસરો છે, આપણા મકાનોના વાસ્તાના અવસરો ઘણા કર્યા છે, લગ્ન પ્રસંગ જાન લઈને ગયા છે, સંસારના વ્યવહારના પ્રસંગોનો પાર નથી. અને જુદી જુદી રીતે અવસરો આવ્યા છે, ઉજવા છે, એની મહત્તાના ગાણા ગાયા છે, અને આપણે પણ એની મહત્તાનું વેદન કર્યું છે. પણ અહીંયા અંતરમાંથી પુકાર ઉઠે છે કે ઓહો, અનંતના પરિભ્રમણની અંદર આ એક અવસર આવ્યો નથી, અને ક્યારે આવશે? એક અવસર હજી આવ્યો નથી. અવસર માટે થઈને માણસ ઘડપણની અંદર એમ કે અવસર પૂરો થાય પછી દેહ છૂટે તો સારું, મારે આ અવસર બાકી છે ને, મારે આ અવસર બાકી છે ને, છોકરાને પરણાવવું છે ને, મામેરું કરવા છે ને, મોહાડા કરવા છે, આમાંથી જ નવરા નો થયા. જીવનભર સુધી વ્યવહાર 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 વ્યવહાર, અને એની અંદર એ વાત આવે ત્યારે એક જીવનની અંદર એક વાત જાગે, હે જીવ, સિદ્ધપદની પ્રાપ્તિનો અવસર ક્યારે આવશે? આ અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે? હવે આ જે સંસાર છે અનાદિથી છે, જીવને કર્મનો સંયોગ અનાદિથી છે, તેથી કરીને જીવને સંસારનો સંયોગ પણ અનાદિનો છે. આ અનાદિનો સંયોગનો અંત કેમ આવે? એ અવસર અપૂર્વ છે કે જ્યારે જીવનો પરિભ્રમણ સાથેનો સંબંધ તૂટે, જીવનો જન્મ મરણ અને ભવચક્રનો સંબંધ તૂટે, સંસાર સાથેનો અનુબંધ છૂટે, આ અવસર અપૂર્વ છે. પૂર્વે ક્યારેય આવ્યો નથી. એવો ક્યારે આવશે? આ ક્યારે શબ્દ છે એ કેવી અંતરની ઝંખના છે. ક્યારે આવશે? આ ક્યારે શબ્દ ઉપર જો વિચારણા કરીએ તો હૈયું હચમચી જાય. કેવી ઝંખના છે, કેવો તલસાટ છે, હવે ક્યારે આવશે? કોઈની રાહ જોતા હોય, ટાઈમ થઈ ગયો હોય, આવ્યા ન હોય, ગાડી મોડી હશે, બસ ક્યાં અટવાઈ ગઈ હશે, રસ્તામાં કંઈક મુશ્કેલી પડી હશે, કેટલા બધા વિકલ્પો થાય, હજારો થાય, ક્યારે આવશે? જેની સાથે ચિત્તની વળગણા છે, મન જોડાયેલું છે, રાગના તીવ્ર બંધનથી આસક્તિથી જોડાયેલું છે, ત્યારે આપણને સગા સંબંધીનો સંયોગ થાય એમાં જરાય વાર લાગે એ સહન થતી નથી. ક્યારે આવશે? બે એમને કહ્યું તો છે બપોરે આવવાના હતા, પણ હજી આવ્યા નથી. શું કરું? ક્યાં ફોન કરવો? ક્યાં મોબાઈલ કરવો? કોને પૂછવું? કેટલા વિકલ્પો હશે? જ્યાં સંસારની અંદર આ ચિત્ત ચોઈટું છે રાગના પ્રસંગોમાં, અહીંયા એને જ્યારે આખા સંસારની સમાપ્તિ માટેનો અવસર ક્યારે આવશે? અનંતકાળ સુધી આ જ ધંધા કર્યા છે અને આ જ રાગ દ્વેષના પરિણામમાં રહ્યો છું, આ જ ગતિ અને આ ગતિના પરિભ્રમણ કર્યા છે, 84 લાખ યોનિના ચક્કર કાપ્યા છે, પુનરપી જનનમ પુનરપી મરણમ કર્યા છે, પણ ક્યારેય એવો અવસર આવ્યો નથી સિદ્ધપદની સાધના થઈ હોય. સ્વરૂપની લીનતા માટે થઈને આ બધાને છોડવાનો પ્રસંગ આવ્યો હોય, કેવો પ્રસંગની ઝંખના છે! ક્યારે શબ્દ છે, ક્યારે શબ્દ પાછળ કેટલી વિવળતા છે ચિત્તની! ક્યારે આવશે? બસ હવે તો એક ઝંખે છે, જેમ કોઈ મૃત્યુના છેલ્લા ઉપર હોય અને કોઈની ઝંખના કરતો હોય, તો ફક્ત હવે જીવ જઈ રહ્યો છે, જઈ રહ્યો છે, એકમાત્ર ઇઝ અ ક્વેશ્ચન ઓફ સેકન્ડ્સ, અને એની ઈચ્છા છે કે આ ક્યારે આવશે. તો કેવો એ પ્રકારનો અત્યારે એક સંયોગ જોડાયેલો હોય છે કે આવ્યા કે આવશે, આવ્યા કે આવશે, અને આ બધું ગયો કે જશે, દેહ છૂટો કે છૂટશે. એ સમયે જેવી તીવ્રતા છે, જેવી તાલાવેલી છે, જેવી તન્મયતા છે, અને ચિત્તની જેવી વ્યગ્રતા છે, એવી વ્યગ્રતા કૃપાળુ દેવને આવા અવસર માટે છે. અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? અમારે હવે આવેલા અવસરો પૂર્વાનું પૂર્વ કંઈ જોઈતું નથી. પૂર્વાનું પૂર્વમાં તો ઘણા આવી ગયા, દીકરા મેળા, વેવાય મેળા, પ્રસંગો ઘણા આવ્યા, એવા એકય પ્રસંગ જોઈતા નથી. અમારો તો અપૂર્વ આજ સુધી અનંતના પરિભ્રમણમાં જે સ્થિતિ આવી નથી એ જોઈએ છે. શું જોઈએ છે? પણ સાહેબ તમને કંઈક બોલો, ફોડ પાડો તો ખબર પડે આ અવસરની તમે કયો છો. એવા અવસર લાવી દે, બોલો. અવસર અણમોલ છે, પણ કહો તો ખરા, અવસર ઉભા કરીએ આપણે. આજે જીવનમાં અવસર ન હોય તો ઉભા કરે છે માણસો, પોતાના સન્માન ના કરે, પોતાના પ્રસંગ ન અહીંયાથી ગોતી કાઢે, કંઈ ને કંઈ પ્રસંગ, કંઈ ને કંઈ નિમિત્ત અવસર માટે. એને ઉજવવું છે, એને બહાર આવવું છે, એનું મહાત્મ્ય બતાવવું છે એને. એ અંદર રહી શકતો નથી અને એની પાસે સગવડતા થઈ છે તો જરાક દેખાડવું છે. તો કાંઈ ન હોય તો કે આજે અમારી ઓફિસને આજે 5 વર્ષ પૂરા થયા. અરે ધંધો કરવો છે તો 5 પૂરા થાય. અરે અમારી જિંદગીની અંદર હવે અમારી સિલ્વર જ્યુબિલી આવી. કાકા સિલ્વર જ્યુબિલી ન આવે તો શું આવે? તે વિચાર કર્યો તો શું વરે વરે છૂટા છેડા લેવા? તું પૈણો છો તો એ જાવ જીવ છે જ બધું. હવે સિલ્વર જ્યુબિલી શોના ઉજવવા નીકળો છું? પણ એને એક પ્રસંગ જોઈએ છે, એક અવસર જોઈએ છે, લોકોની સામે જવાનો, પોતાને વ્યક્ત થવાનો. આ એક ઝંખના હોય છે મનુષ્યની અંદર, પોતાના વ્યક્તિગત અહમને કેવી રીતે બહાર પ્રદર્શિત કરવો અને અન્યની વાહવા મળે, અન્ય બધા શુભેચ્છા આપે, આ બધું જોઈએ છે. ઘણીવાર બીમારી ગમે છે. શું કામ? કેટલા લોકો આવે આપણને અને સાંત્વના આપે, સાથ સહકાર આપે, કહે કે કંઈ કામકાજ જોઈતો કહેજો. હારો કોઈ દી નહોતો બોલતો અને આજે કહે છે. આવું બધું સાંભળવાનું આ જીવના રાગના ચાળા છે, બધા તોફાન છે. ગમે છે, ગમે છે, મોહની જાળ ગમે છે. આ એક અવસર એવો છે એ કે એક કઈ વસ્તુ અત્યાર સુધી જે થઈ છે ને પૂર્વમાં, એવી એક કઈ અમારી ઝંખના નથી, એક પણ વસ્તુ અમારે જોઈતી નથી. તમે જે માનો છો સંસારના સંગ કે પ્રસંગ, તો એક પણ પ્રકારના સંગ કે પ્રસંગમાં અમારું ચિત્ત ચોંટ્યું નથી. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો અવસર તો એ જોઈએ છે, ક્યારે આવશે? અને તરત કે છે કે ક્યારે થઈશું? અમારે થવું છે, નિર્ગ્રંથ થવું છે. બાહ્ય અને આભ્યંતર, બાહ્યની જે કંઈ ગાંઠ છે, સંપત્તિ, પદ, પદવી, કુટુંબ, પરિવાર, બધા બાહ્ય ગ્રંથિઓ છે, એનાથી આ જીવ જોડાયેલો છે. ઘર, ક્ષેત્ર, વાડી, વસ્તુ, સોનું, રૂપું, ચાંદી, બધું અનેક પ્રકારના બાહ્ય પરિગ્રહ છે. અને અભ્યંતર, અભ્યંતરમાં પણ રાગ દ્વેષના પરિગ્રહ છે, કસાય ન કસાયના પરિગ્રહ છે, માન્યતા એટલી પ્રકારની છે એના પણ પરિગ્રહ છે, સ્વચ્છંદના પરિગ્રહ છે. આ બધા પ્રતિબંધો છે, એ બધા અનેક પ્રકારની ગ્રંથિઓ જોડાયેલી છે. ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ? જો અમે આ બધી લપથી, આ ઝાડથી, આ વડગણથી ક્યારે છૂટશું? આ ઝંખના છે, અમારે આ અવસર જોઈએ છે. અપૂર્વ અવસર સાહેબ, શેનો અવસર જોઈએ છે? પણ તમારે શું છે બોલો તો ખરા, શું તમારી અધૂરી ઈચ્છા છે પૂરી કરીએ? તો કે અમે એમાં કોઈ પૂરી કરી શકે એમ નથી, અમારે કરવાની છે. આ અવસરની પ્રાપ્તિ અમારે કરવાની છે, કોઈના ઉપર આધારિતા નથી. અમારે બાહ્યાંતર નિર્ગ્રંથ થવું છે. કોઈ કંઈ કરે એમાં કંઈ થવાનું નથી. આ સંયોગનો પ્રશ્ન નથી, આ વૈરાગ્યનો પ્રશ્ન છે, આ વિરતીનો પ્રશ્ન છે. સ્વયં છૂટા થવું છે, જગત, જગતના પદાર્થો, એની સાથે મોહની જે વળગણા છે એનાથી સ્વયં છૂટા થવું છે. ક્યારે થઈશું? બાહ્યથી અને અભ્યંતરથી. અહીંયા જગતની અંદર બે વસ્તુ બને છે, કોઈ બાહ્યથી જલ્દી છૂટા થઈ જાય છે, અભ્યંતરથી અનેક ભવ થતા છૂટા થઈ શકતા નથી. ક્યારેક બાહ્યથી એવું પરાક્રમ કરી નાખે કે ઘર બાર કુટુંબ ધંધો ધાપો બધું કરોડો રૂપિયા બધું છોડીને નીકળી જાય, ધજાગરો થાય, દુનિયાભરની અંદર એની ધજા ઊંચી ચડે, સિદ્ધિ પ્રસિદ્ધિના બરોબર તાઇફાઓ થઈ જાય, કેટલો થાય બાહ્ય થાય, અને પછી અભ્યંતર માટેનો પ્રયત્ન શરૂ થાય, થાય કે ન થાય. અભ્યંતર ગ્રંથિ છૂટવી બહુ આકરી વાત છે. બાહ્ય એ તો સેજે થાય, હુંપતથી પણ થાય, અહંભાવ આવે તો પણ થાય, માન કસાઈથી પણ થાય, ગચ્છના અભિમાનથી પણ થાય, ગુરુના રાગ દ્રષ્ટિથી પણ થાય, એમાં કઈ નવું નથી. બાહ્ય ત્યાગ થવો ગમે તે કારણ બની શકે છે. અભ્યંતર નિર્ગ્રંથતા આવવી એ પોતાની વીરતીના પરિણામ ન હોય તો ન આવે, એ કોઈને કારણે ન આવે, એ પોતાનું જ પરિણમન છે, વીરતીનું પરિણમન છે, વૈરાગ્યનું પરિણામ છે, પોતાના ચિંતનનું પરિણમન છે, પોતાનું જે જ્ઞાન છે એનું પરિણમન છે. જ્ઞાનનું ફળ વીરતી છે, અને જ્ઞાન બરોબર ન હોય તો વીરતીનું પરિણમન થશે નહીં. એટલે બાહ્ય ત્યાગ હોય તો પણ આંતરિક ત્યાગ આવે કે ન આવે, એટલે કૃપાળુ દેવે મતાર્થીના લક્ષણમાં કીધા છે કે બાહ્ય ત્યાગ પણ જ્ઞાન નહીં તે માને ગુરુ સત્ય. જીવ હજી તો બાહ્ય ત્યાગવાળાને જ પકડી પકડીને બેઠો છે, અને એને સત્ય ગુરુ માનીને બેઠો છે. એને તો ગુરુ તત્વની પણ હજુ ઓળખાણ નથી કે ગુરુ તત્વનું સાચું લક્ષણ શું, તો કે આત્મ જ્ઞાન ત્યાં મુનિપણું તે સાચા ગુરુ હોય. મુનિપણું આંતરિક અભ્યંતર નિર્ગ્રંથતા હોવી જોઈએ. અભ્યંતર એ મુનિપણું છે. મૌન છે, મન વચન કાયાના યોગ મૌન થઈ ગયા છે, જેના કોઈ પ્રવૃત્તિ નથી, બાહ્ય તરફનો એનો કોઈ વ્યાપાર નથી. અષ્ટ પ્રવચન માતા સ્વીકારી લીધી છે, ગુપ્તી એ ધર્મ છે અને સમિતિ એ અપવાદ છે. આવું અદ્ભુત જેનું ચારિત્ર છે એવું એને અભ્યંતર એ ત્યાગ એનો છે, એ સાચો ગુરુ છે. ગુરુ તત્વની ઓળખાણ આ છે. પરમાર્થ માર્ગમાં આ ગુરુ જોઈએ, કૃપાળુ દેવે આત્મસિદ્ધિની અંદર એ બતાવ્યું છે. અહીંયા એ કહે છે કે અમારે પણ ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. અહીંયા પરિસ્થિતિ ઉલટી છે, તદ્દન ઉલટી છે, લોકની રીતથી વિરુદ્ધની છે. એટલે જગતના જીવોને સમજવામાં આવતી નથી કે અહીંયા અંતરંગ નિર્ગ્રંથતા પહેલા આવી ગઈ છે અને બાહ્ય નથી, એની ખેવના છે, એની તીવ્રતા છે, એની ઝંખના છે, એની તમન્ના છે. અંતરંગ તો છે, અંતરંગ નિર્ગ્રંથ જેવું છે. અમે સહજાત્મ સ્વરૂપે જીવીએ છીએ, અમારો આત્મભાવ ક્યાંય મનમેળ થવા દેતો નથી. અમે પરમાત્મા સ્વરૂપ થયા છીએ. અવિષમ ભાવે નિરંતર ચૈતન્યની ધારા વહે છે, અવિચ્છિન્ન રૂપની અંદર એવો અમારો અનુભવ છે. અરે કેવા કેવા એના શબ્દો છે. એને પોતાની અંતરંગની દશા જોઈએ તો અભ્યંતર નિર્ગ્રંથતા તો પૂરેપૂરી વર્તે છે. જગતની અંદરનો એક અદ્ભુત આ ચરિત્ર છે. લોકાપવાદ છે, લોકોની અંદર બાહ્ય ચરિત્ર જોવા મળે છે, અભ્યંતર માટે પ્રયત્ન કરે છે પણ ક્યાંય પહોંચાતું નથી, ટૂંકા પડે છે. ગચ્છનો પનો ટૂંકો પડે છે, સંપ્રદાયનો પનો ટૂંકો પડે છે, ગુરુઓ કાચા પડે છે, નથી પહોંચાતું. સંયોગો પરિપૂર્ણ થતા નથી કે બાહ્યનો કદાચ કોઈ પરાક્રમ કરીને સર્વસંગ પરિત્યાગ કરે તો અભ્યંતર પામશે જ એવા સંયોગો નથી. ક્યારેક કાળ પ્રતિકૂળ છે. અહીંયા પરિસ્થિતિ વિપરીત છે. અભ્યંતરની અંદર આ ધારા થઈ ગઈ છે. અભ્યંતરની અંદર આ નિર્ગ્રંથતા પૂરેપૂરી છે. ખૂટે છે જેવું અંતરંગનું છે એવો બાહ્ય ઉદય આવે. આત્મા પણ એ ભાવે ઉદય ભાવે જ્યારે વર્તશે ત્યારે જ શાંતિ થશે અમને, જેવી અંતરંગની સ્થિતિ છે એવો બાહ્યમાં ઉદય જોઈએ છે. જગતના જીવોની સમસ્યા એ છે કે બાહ્યમાં ઉદય છે એવો અંતરંગ જોઈએ છે. અમે બધા ધર્મના અનુષ્ઠાન કરીએ છીએ, ક્રિયાકાંડ કરીએ છીએ, ધાર્મિક વિધિ કરીએ છીએ, સ્વાધ્યાય પ્રતિક્રમણ સામાયિક બધું કરીએ છીએ, પણ અભ્યંતર અમારી સ્થિતિ નથી. જંખના એની છે કે બાહ્ય બધું કરવા છતાં અંદરનો તાલમેલ નથી. અહીંયા ચરિત્ર જુદું છે, અંદરની અંદર ભરપૂર નિર્ગ્રંથતા છે, બાહ્યની અંદર ઉદય આકરો છે. જંખના એ છે કે ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગ્રંથ. જો અભ્યંતરનો કોઈ પ્રશ્ન નથી અમારી સામે, જે પ્રશ્ન છે એ બાહ્યનો છે. એટલે ત્રીજી લીટી સરસ મૂકે છે કે કેમ સાહેબ તમને આ રીતે બાહ્ય ત્યાગનો તો બહુ, એમાં વાંધો શું છે? અભ્યંતર જેને હોય એને બાહ્ય તો બહુ સરળ થવું જોઈએ. ત્યાં કર્મતંત્ર સમજાવે છે, સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, અમને નડતર રૂપ છે, અમને બાધા રૂપ છે, અમને અવરોધ રૂપ છે, અમને અંતરાય રૂપ છે, સંબંધનું બંધન છે. સંસારમાં રહીએ છીએ, વ્યવહારમાં રહીએ છીએ, કુટુંબમાં રહીએ છીએ, સંઘમાં છીએ, સંબંધનું બંધન છે અને તીક્ષ્ણ છે. સંબંધના બંધનો જેવા તેવા હોતા નથી. કુટુંબની સાથે રહેવું અને રાગ રહિતપણે રહેવું, કૃપાળુ દેવે સૌભાગભાઈને કીધું છે, એને અમે નિકટભવી જીવ કહીએ છીએ 232માં. બહુ આકરું છે, ખાંડાની ધાર ઉપર ચાલવા જેવું છે. સંઘના બંધનો ઘણા તીક્ષ્ણ હોય છે, ક્યાંક લાગણી, ક્યાંક સ્વાર્થ, ક્યાંક ટૂંકી દ્રષ્ટિ અને ક્યાંક મોહનું પરિણામ, ક્યાંક ઋણાનો બંધ. શું છે એ તો જ્ઞાની જાણે. એક એકના જીવનની અંદર આનું કોઈ નિશ્ચિત થર્મોમીટર નથી, કોઈ બેરોમીટર નથી, કોઈ ફૂટપટ્ટી નથી, કોઈના બાબતે આપણે કોઈ નિર્ણય આપી શકીએ એમ નથી કે કોણ કેને કારણે ક્યાં રોકાયેલો છે. પણ સંઘ છે ત્યાં સુધી ચોક્કસ રૂપમાં એને અંતરાય છે. એટલે કૃપાણુદેવે તો સીધો સિદ્ધાંત આપી દીધો, જે સિદ્ધાંત અન્યત્ર વાંચવા નથી મળતો. એણે કહ્યું કે પ્રત્યેક સંઘમાં આશ્રવ છે, સંઘ છે એ આશ્રવ છે. આપણે સંઘમાં રહીએ છીએ એટલે આશ્રવમાં જ રહીએ છીએ. આશ્રવ બંધનું કારણ છે, શુભ હોય કે અશુભ હોય એ પછીની વાત છે. ગજબની વાત મૂકી છે. ત્રીજી લીટીની અંદર કહે છે કે અમને જે કંઈ આ અંતરાય રૂપ છે, બાહ્યાંતર નિર્ગ્રંથ થાવ ને, અંદર તો થઈ ગયા છો, બાહ્ય થાવ, પણ બાહ્ય થવાની અંદર સંબંધનું બંધન તીક્ષ્ણ છે, હજી છેદાતું નથી. જેના સાથમાં રહીએ છીએ, જેના સંગમાં રહીએ છીએ, જેના સંબંધમાં રહીએ છીએ, એના બંધનો બહુ તીક્ષ્ણ છે, છેદી શકાતા નથી. એ છેદવા માટે એ સંઘનો ત્યાગ કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને જ્યાં સુધી એ ત્યાગ થતો નથી ત્યાં સુધી કોઈને કોઈ પ્રકારે એની વ્યવસ્થા જીવને અનુભવવી પડે છે. આ અધ્યાત્મ માર્ગનું બહુ મોટું રહસ્ય છે અને આ પદની અંદર પણ આ મોટું રહસ્ય છે કે અભ્યંતરના બંધન તો જાતે છોડવાના છે અને બાહ્યના બંધનમાં અન્યની અપેક્ષા છે બંધનની, અને એ છોડવી છે. લાગણી છે ઓલા અરસપરસ છે અને લાગણી છે, એમાં કોઈની સાથે જોડાયેલા છીએ. એટલે પુરુષાર્થ ક્યાંક આપણો માત્ર આપણા ઉપર નથી, અભ્યંતર ત્યાગ આપણા ઉપર છે. એક વાનગી ઉપરનો આપણે મોહ છોડવો હોય તો છોડી દઈએ, પણ સંબંધની અંદર સંઘમાં સાથે રહીએ છીએ અને એમાં જીવંત વ્યક્તિ સાથે, જળ સાથેના સંબંધો તોડવા એમાં કંઈ નવું નથી, તોડી શકાય છે. વસ્ત્રો સાથેના, પરિગ્રહ સાથેના છોડાય, પણ જીવંતની સાથેનો સંઘ હોય, જેને સંબંધ કહે છે, સંઘ એટલે સંબંધથી રહેવું છે, એનું બંધન તીક્ષ્ણ છે. કેટલો સરસ શબ્દ મૂક્યો છે કૃપાળુએ, તીક્ષ્ણ તીક્ષ્ણ. સંસારનું બંધન, સંઘનું બંધન તીક્ષ્ણ છે. સંબંધીઓનું, સ્વજનોનું, એની સાથે રહેતા હોય ત્યારે એનું બંધન તીક્ષ્ણ છે, એ છેદવું છે. એ બંધનને છેદીને વિચારશું કવ મહત્પુરુષને પંથ જો. મહત્પુરુષનો પંથ છે સર્વસંગ પરિત્યાગનો. મહત્પુરુષો, મોટા પુરુષો જે માર્ગે ચાલીને સિદ્ધપદને પામ્યા છે, મુક્તિને પામ્યા છે, મોક્ષ ગતિને પામ્યા છે, આવા મહાપુરુષોએ કોઈ પોતાના કુટુંબ સાથે નથી ગયા, કોઈ પોતાના બાબલાને ભેગો નથી લઈ ગયા કે મને બહુ વાલો છે, મોક્ષમાં જાઉં તો એકાદ ભેગો લઈ જાઉં. ઈતરની અંદર કથન આવે કે યુધિષ્ઠિરની સાથે એનો કૂતરો ગયો હતો. આ જૈન દર્શન છે, અહીંયા કૂતરો નહીં તારો દીકરો નહીં હાલે, નહીં ચાલે. આત્મા એકલો છે, એકાકી છે, એકત્વ ભાવ બરોબર જો ભાવના ભાવી હશે તો જ વાત પકડાશે, નહીં ચાલે. આની અંદર મોહના બંધનોને કોઈ અવકાશ નથી. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય પૂર્વધર ભલે પણ જાણતો નહીં આત્માને. હજી આત્માની એકત્વ સ્વરૂપની ઓળખાણ એને થઈ નથી, હજી ભાવના યોગ જાગ્યો નથી. દ્વાદશ અનુપ્રેક્ષા બરોબર જામી જવી જોઈએ અંદરની અંદર, એ જામી નથી. હજી સંબંધોના જગતમાં તો રાચી માચીને રહીએ છે અને ભ્રમમાં રહીએ છે કે મને કાંઈ વાંધો જ નહીં, આ કાંઈ વાંધો નહીં, હું તો એ બધાથી પર છું. હવે એટલી છેતરામણી છે, એટલી જાતની પોતાની વંચના છે, અને કોણ સમજાવે, કોણ બતાવે, કોણ આંખ ઉગડાવે. કબીર સાહેબ એમ કે ગુરુ મને કોણ બતાવે વાટ, બડા વિકટ હૈ યમ ઘાટ, આ યમનો ઘાટ છે, મારી નાખશે તને. નિર્ગ્રંથ ગુરુ વિના કોઈ વાત આવી સ્પષ્ટ કહી શકશે નહીં કે મોહના બંધન છે છોડ, કુટુંબના બંધન છે છોડ, અને આ તીક્ષ્ણ બંધન છે. માન્યતાને કારણે બીજા કેટલા બધા એની અંદરના પરિણામો હશે એની કઈ ચર્ચા નથી કરવી. આ કે છે વિચારશું કવ મહત્પુરુષને પંથ જો. મહત્પુરુષો જે મોક્ષપદને પામ્યા છે, જે સિદ્ધિપદને પામ્યા છે, જે પોતાના નિજ સ્વરૂપમાં લીન થયા છે, જેમણે પોતાના સંસારનું અનંતનું પરિભ્રમણ સમાપ્ત કર્યું છે, જેણે ભવચક્રનો અંત આણ્યો છે, આ પુરુષે જે ગયા છે એનો માર્ગ, એનો પંથ એ સંઘનો પંથ નથી, અસંગનો પંથ છે. એ અસંગ થઈને ગયા છે. જે જે ગયા છે એ અસંગતાથી ગયા છે, સંઘથી નથી. કોઈ પોતાની સાથે કોઈ આંગળીએ કોઈને લઈને નથી ગયું, ક્યાંય નથી. કોઈએ નથી કીધું કે અમારે મોક્ષે જવું છે, બે માણાય જશું, આ ગાંડ પણ છે, આ વેવલા વેડા છે. સૌનો માર્ગ અલગ છે, આત્મા અલગ છે, એ પુરુષ નથી, એ સ્ત્રી નથી, એ દેહની પર્યાય છે. દેહની પર્યાયમાં દેહના સંબંધો છે, ક્યાં સુધી વડગણા રાખવા છે એના, મુક્ત થઈ જઈએ એનાથી, સમજણપૂર્વક, ગંભીરતાપૂર્વક, વિવેકપૂર્વક. એટલે કહ્યું તીક્ષ્ણ છે. આ તીક્ષ્ણ બંધન છે એને છેદવાનું છે. હવે આની એક ગાથા ત્યાં થઈ હતી અમેરિકામાં, આખું તો નહોતું લીધું પણ આવું ક્યાંક આવ્યું હશે, એકાદું કડી લીધી હશે. પછી પત્ર આવ્યો કે તમે આ વાત લખી એની અંદર અમારો તમારી સામેનો આ એક ખુલાસો જોઈએ છે, અને એમાં લખ્યું તો આ લીટી સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. એમાં લખ્યું તો કે આપણે તો બધા અહિંસાના માર્ગવાળા છીએ, કૃપાળુ દેવ તો પરમ અહિંસક હતા. એમાં આવી કેવી ભાષા આવે કે સંબંધનું બંધનો તીક્ષ્ણ છેદીને, એટલે એને એમ જાણી કે તલવારથી કાપવાનું હશે, કોઈ કટારીથી કાપવાનું હશે, એ કે આ બધી હિંસક પરિભાષા છે. આ હિંસક પરિભાષાનું કાવ્ય કૃપાળુ દેવનું કેવી રીતે હોઈ શકે? એકાંત એકાંત અને એકાંતમાં સપડાયેલો જીવ, શબ્દોની મારામારીમાં પકડાયેલો જીવ, વિવેક હોતો નથી. બંધન તીક્ષ્ણતા, બંધનની તીક્ષ્ણતા ભૌતિક નથી, લાગણીની તીક્ષ્ણતા ભૌતિક નથી, આંતરિક છે. ભૌતિક હોય તો કાપી ને ખાય, એ કઈ લાકડું નથી કે છેદ મૂકીએ, કરવત મૂકીએ, આ તો આંતરિક છે. નથી સંબંધની સમજ, નથી બંધનનો કેવો ભાવ છે, ભાવ દશા અને એની તીક્ષ્ણતા, અને છેદવાની વાતો તો શું છેદાય, કેવી રીતે છેદાય, સમજ ન હોય ત્યાં આવી પ્રકારના શબ્દોના તોફાનની અંદર આ હિંસક ભાષા છે. શું આપણે તેને કે બીજું કહી ન શકીએ? તમારી જેવી સમજણ, આમાં તો એવું કંઈ, આ ભાવની ભાષા છે. ભાવની ભાષા સમજો તો શબ્દના ડિક્શનરી મિનિંગને બાજુ ઉપર રાખી દો. પ્રત્યેક બંધન તીક્ષ્ણ છે, સંસારનું આકરું છે. આમ એમાંય જો આભ્યંતર હોય તો બહુ આકરું છે, અને સંઘનું હોય, નજીકનું, પોતાની સાથે સંકળાયેલું. એટલે કૃપાળુ દેવે 16 વર્ષની ઉંમરે આ પ્રશ્ન મુમુક્ષુની સામે મૂક્યો કે કોના સંબંધે વડગણા છે, રાખું કે પરિયર. આપણે તો સંસારની એક જવાબદારી પૂરી કરીને બીજીમાં સપડાઈ જઈએ છીએ, અને પાછું કર્તવ્ય ભાવ માનીએ છીએ. મોહની દશા, ચારે બાજુ મોહ છે, દ્રષ્ટિ રાગ છે, સમોહ છે, વ્યામોહ છે. ગીતાની અંદર જે કહ્યું ને, એવો વ્યામોહ છે કે જ્યાં તારા સંબંધ પૂરા થાય છે ત્યાં નવા ઉભા કરમાં, જે પૂરું થતું હોય એને થવા દે, નવું નહીં કર. આ બંધનો બધા તીક્ષ્ણ છે, છેદવા ભેદવા આકરા છે. વિચરશું કહું મહત્પુરુષને પંથજો. અને અમારી સામે એનું શ્રેષ્ઠ ઉદાહરણ છે કે જગતનો એક પણ જીવ પોતાના બંધન સાથે મોક્ષમાં ગયો નથી. કોઈ સંબંધના બંધન સાથે મોક્ષમાં ગયો નથી. આ અમારી ભાવના છે. અમારે આ અવસર જોઈએ છીએ કે મહત્પુરુષના પંથે જવું છે, બાહ્યંતર નિર્ગ્રંથ થઈને જવું છે, એક એક ગાંઠ જોતી નથી. અરે જે સંબંધો અત્યારે અમને વર્તમાન વિદ્યમાન છે, અમારે તો અંતરના નથી, બહારના છે. એ બહારના સંબંધો બહુ તીક્ષ્ણ છે, લાગણીના છે, માયાના છે, મોહના છે, મૂઢતાના પણ છે. ખબર ન હોય પણ જીવને પોતાને પોતાની બાબતમાં શબ્દ ગમે નહીં, પણ મૂઢતાના સંબંધ છે આપણા, વિવેકહીનતાના સંબંધ છે. આ બધા સંબંધો છેદવા છે. આ ઝંખના જાગી છે કે વિચાર શું કહો મહત્પુરુષને પંથ જો. પણ કેવી રીતે મન ચાલવા? મહત્પુરુષને પંથે જવું તો કોને રોકો છે? રોકનાર ત્રીજી લીટી છે, એ સમજવાની છે કે સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને. અહીંયા પરાક્રમ જોઈએ જીવનું, અહીંયા એની વૈરાગ્યની પરિણતિ કામ આવશે, અહીંયા એની ઉદાસીનતાનો ભાવ કામ આવશે. આ જ્યાં સુધી થયું નથી, આ બળ જ્યાં સુધી આવ્યું નથી, આત્મિક બળ, બોધ બળ જોશે. ડાપણ તો ઘણું છે પણ બોધ બળ શૂન્ય છે, ઢીલું છે, નબળું છે. સંબંધના બંધન આગળ ઢીલું પડી જાય છે, સંબંધના બંધન આગળ ઢીલું પડી જાય છે. અને એ જ જંખના જુઓ, માના ખાટલે ઉપર આ પદ લખાય છે, માએ અનુમતિ નથી આપી, અને હવે છેદી શકાતું નથી બંધન. મહત્પુરુષનો માર્ગ તો એ છે, સૌને માં હતી. મહત્પુરુષો કઈ માતા પિતા વિનાના નહોતા, સૌને સંબંધોના જગતમાં જ જીવતો હોય માનવી, સંસારમાં હોય ત્યાં સુધી. એ બધા બંધનોને છેદીને મહત્પુરુષનો માર્ગ આ છે, બંધનને છેદવાનો. અંદરની વેદના આ એવી પ્રકારે છે, એટલે એ ભાષાની અંદર પણ કેટલી તીવ્રતા આવે છે, કેટલી અદ્ભુતતા છે કે આવું ઉત્કૃષ્ટ પદ આટલી સરળ રીતે આપી દીધું. અને ગાઈએ ત્યારે જો આપણે ભાવમાં જો જરાક અંદર જઈએ ભાવમાં, તો કેટલી અદ્ભુત પરિણતિ આપણી ભાવનાઓની થાય. કે અમારે મહાપુરુષના પંથે જવું છે અને રોજના 25-25 લોકો દીક્ષા લે છે, ત્યાં ક્યાં તૂટો હતો? પણ સંબંધના બંધનો તીક્ષ્ણ છોડ્યા કને મહાપુરુષના પંથે ચાલવાની પદ્ધતિ કોણે અપનાવી છે? ક્યારેય બાહ્યાંતર નિર્ગ્રંથ થયા છે? આ બધો મહાપુરુષનો પંથ છે. એક બારી છોડી તો બીજી હજી ઊભી છે, એ તોડવાની છે. કા બાહ્યની ને કા અભ્યંતરની. અભ્યંતરની જેને તોડી છે એને બાહ્યની બાકી છે, બાહ્યની તોડી છે એને અભ્યંતરની બાકી છે. પણ મહત્પુરુષ તો કહે છે બાહ્ય અને અભ્યંતર બંને રીતે તમારે સંબંધ તોડીને જવાનું છે. બહુ સમજની વાત છે. આખો માર્ગ આ ગુણસ્થાનકનો છે, એમાં હજી તો પહેલું છે આ ગુણસ્થાનક, એ સમજવાનું છે. વૈરાગ્ય ઉદાસીનતાનું, વૈરાગ્ય વિના પરમાર્થના માર્ગે યાત્રા થઈ શકતી નથી. આ ચાર લીટીની અંદર આટલી ભાવના જરા વ્યક્ત કરીને આપણે આગળની વાત કરીએ, સાથે બોલીએ.
સર્વ ભાવથી ઉદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દે હતે સંયમ હેતુ હો જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં, દેહે પણ કિંચિત મૂર્છા નવ જોય જો, અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.
જુઓ ભાવનાઓ વધતી છે. આ ચડતા પરિણામ, ચડતા પરિણામ, વિશુદ્ધિના ચડતા પરિણામ, ચિત્તની વિશુદ્ધિ સમયે સમયે થતી જાય. જેમ નિર્જરા કે ને ગુણ શ્રેણી નિર્જરા, એમાં ભાવ શ્રેણી પરિણામ. એક એક સમયની અંદર તો પરિણામ વૈરાગ્યના કેવા થાય છે? તો કે છે સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. પરમાર્થની અંદર અહીંયા ભાવનો શબ્દ સમજવાનો છે. આપણે જે ભાવના છે એનો ભાવ આ નથી. ભાવ એટલે કોઈ પણ પદાર્થનું વર્તમાન સ્વરૂપ, એની વર્તમાન વર્તતી પર્યાય અવસ્થા, એને ભાવ કહેવાય છે. જે ચડ ચેતન ભાવો વિલોક્યા શ્રી મુનિન્દ્રે, એ ભાવો એટલે જડ ભાવ, ચેતન ભાવ, એ બધા પદાર્થોની વર્તમાન અવસ્થા, વર્તતી સ્વરૂપ. સર્વ ભાવ, જડ કે ચેતન, જેના સંયોગમાં હું છું, જેની સાથે હું છું, જેના સંબંધમાં હું છું, એના તરફ કરવાનું શું? ઔદાસીન્ય વૃત્તિ. ઔદાસીન્ય, કાં તો આપણી વૃત્તિમાં રાગ છે અને કાં દ્વેષ છે, મોહનું પરિણામ છે. જ્ઞાનીએ સરસ શબ્દ આપ્યો છે, કૃપાળુદેવને આ શબ્દ બહુ મજાનો છે, હળવો છે પણ છતાં બહુ અસરકારક છે. અકેલી ઉદાસીનતા અધ્યાત્મકી જનની. તું ભલે ઘરમાં હો પણ ઉદાસીન ન હો તો ખોટો છો. તું બધા ભાવના સંઘમાં હો પણ પ્રત્યેક પ્રત્યેક તને ઉદાસીન તો હોવો જોઈએ. ઉદાસીનતાનો વિપક્ષ શું? મોહ નો હોવો જોઈએ. કાં રાગ અને કાં દ્વેષ નહીં, મોહ નહીં, ઉદાસીનતા. એટલે છે સમભાવ. સમશબ્દનું કૃપાળુ દેવે અહીંયા મૂક્યું છે, 217માં આવે છે. ઉદાસીનતા એટલે સમપણું, રાગ પણ નથી, દ્વેષ પણ નથી, પણ આપણે એનાથી છૂટી શકતા નથી. બંધન છે, સંઘમાં છીએ, સંબંધમાં છીએ, કંઈ વાંધો નહીં. ઉદાસીનતા રાખી શકાય? ઘણી જબરજસ્ત વાત મૂકી છે કે પેલું પગલું આ થશે, જ્યારે ત્યારે સંઘને છોડવો હશે તો જેના તરફ ઉદાસીનતા હશે એ સંઘ છોડવો સરળ છે. પણ જેના તરફ આપણે માયાથી જોડાયેલા છીએ, મોહથી જોડાયેલા છીએ, રાગદ્વેષથી જોડાયેલા છીએ, મમત્વથી જોડાયેલા છીએ, આસક્તિથી જોડાયેલા છીએ, એની સાથેનો સંગ છોડી શકાશે? એ છોડવામાં તો આપણને આર્ત ધ્યાન થશે. એ રોતો રોતો જાય, એને ઓઘો મળે તો એ નાચે નહીં. જ્ઞાનનું પરિણામ જ્યારે આવે ત્યારે એને ઉદાસીનતાનું પરિણામ છે, વિરતીનું પરિણામ છે. છૂટી શકાશે, અને આજને તો કાલ છૂટવું છે, પણ છૂટી એનાથી શકાય છે કે જે પદાર્થ સાથેનો આપણો સંબંધ શુષ્ક હોય, ભીનો હોય તો ન છૂટાય. મોહનો, લાગણીનો, મિથ્યા આત્મીયતાનો આવો સંબંધ હોય એ તો બાંધશે. પદાર્થની સાથે છૂટવા માટેનો ભાવ છે ઉદાસીન્ય, જગત સાથે ઉદાસીનતા. અને આ કૃપાળુને એનું આખું જીવન આપણે વાંચીએ, વિચારીએ. વચરામૃત એટલે પ્રત્યેક એનું એક એક પત્ર એ કૃપાળુ દેવનું જીવનનું પ્રતિબિંબ છે. કેટલું ઉદાસીન જીવન છે! આખું જગત સોનાનું થાય તો પણ અમારે મન તો તૃણવત છે. કોઈ ઉદાસીનતાની કલ્પના આવે છે? ધંધો કરવા બેઠા હોય અને ગમે તે હોય, જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, અમારી પ્રવૃત્તિ તો દેવાને માટે છે. અમે તો અહીંયા મુંબઈમાં બેઠા બેઠા પણ આ જગતને અને જગતની લીલાને બેઠા બેઠા મફતમાં જોઈએ છીએ. વી ડોન્ટ પે એનીથિંગ. અમારા કોઈ ભાવ અમે વિભાવ ભાવ એને આપતા નથી. કૃપાળુ દેવના ચરિત્રમાંથી આ બધું મળે, એ પડઘો પાડે છે. શબ્દો નાના નાના છે, વાક્યો સાદા છે, ભાષા પણ ઘણી સરળ છે, સુગમ છે, પણ શાસ્ત્રોની કઠિન ભાષામાંથી જે ન મળે એ આમાંથી મળી જશે. અદ્ભુત માર્ગ મળશે, પરમાર્થની ચાવી મળશે, રહસ્યો મળશે અધ્યાત્મના. એક વચનામૃત પૂરેપૂરું જો પચાવી શકાય, ઘણું છે. અહીંયા કહે છે સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. જો માર્ગનો ક્રમ શું, ઝંખના છે, સર્વ સંબંધનું બંધન છોડવું છે, પણ જેને છોડવું છે એની સાથે ભીનાશથી વળગી રહેવું છે, કે પેલા સંબંધમાં શુષ્કતા લાવવી છે. એ ઉદાસીનતા એટલે ન રાગ ન દ્વેષ, અનાસક્ત. ગીતાની અંદર કર્મયોગમાં શબ્દ પ્રયોગ મૂક્યો છે, નિષ્કામ કર્મયોગ, અથવા તો ગાંધીજીએ શબ્દ મૂક્યો અનાસક્ત કર્મયોગ. હવે સંસારમાં જીવવું છે, કર્મો બધાએ કરવા છે. જે કંઈ અત્યાર સુધી છૂટી નહીં શકાય એવું કર્મ અત્યારે હશે અને મારે કરવાનું હશે તો કરવું છે, પણ આસક્તિના ભાવથી નહીં. એટલે હું કરું છું એવા ભાવથી પણ નહીં, મારાથી થઈ રહ્યું છે. આઈ એમ મિયર એન ઇન્સ્ટ્રુમેન્ટ, નથિંગ એલ્સ. એમાં મારાપણું નહીં, પોતાપણું નહીં, આસક્તિપણું નહીં, રાગપણું નહીં, અહમપણું નહીં, મમત્વપણું નહીં. એને કારણે જીવનની અંદર રાગ દ્વેષના ભાવો ન થાય, ઉદાસીન ભાવ. જેને છૂટવું છે, જેનાથી છૂટવું છે એના તરફ ઉદાસીન ભાવ થવા દે. મને ચાનું વ્યસન ઘણું છે. વ્યસન ત્યારે જ છૂટશે કે ચા પ્રત્યે અત્યારે જે રાગ ભાવ છે કે હું અડધી મળી જાય તો જલસો થઈ જાય, એ રાગ ભાવમાંથી ઉદાસીનતામાં આવે. કોઈ કહેશે ચા પીવી છે તો હોય તોય શું, ન હોય તોય શું, આજે નથી તો નથી પીધી, વાત પૂરી થઈ ગઈ. આવી ઉદાસીનતા આવે એ છૂટે એનાથી. જેને ઉદાસીનતા રહ્યું કે મને આના વિના ચાલશે જ નહીં, એ રાગથી જોડાયેલો છે, મમત્વથી જોડાયેલો છે, મારાપણાથી જોડાયેલો છે, એની સાથે પોતે જોડાયેલો છે, આત્મીય ભાવે, આત્મભાવે કરીને જોડાયેલો છે. કૃપાણુદેવ કહે છે મારા જગતમાં જન્મવું નથી, તો કે આત્મભાવે કરીને ફરી ન જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. એટલે કર્મને કારણે કદાચ અમે જન્મશું તો ભલે જન્મીએ, સો વોટ, પણ આત્મભાવે તો હવે આ જગતમાં ફરી જન્મવું નથી. ઉદાસીનતા હોય તો બને. નહીં તો ન મળે. અદભુત વાત છે કૃપાળુદેવની તો. એક એક વાતની અંદર આપણને ઘણી માર્ગદર્શન મળે છે, ઘણો પુરુષાર્થ જાગૃત કરે છે, આત્મભાવે નહીં. અને એટલા જ માટે એને જોયું કે કર્મ રહી ગયા થોડાક, થોડાક રહી ગયા, દેહ ધારણ કરવો પડશે, કોને ચિંતા છે, દેહ ધારણ કરવો પડશે. એ પણ કહે કે કર્મ રહી ગયા છે, દેહ ધારણ કરશું પણ ખરા, અને જાશું મોક્ષમાં, પાછું એ કહે. અદભુત છે ભાઈ, તમે ક્યાં જન્મશો, કેવા કર્મો બાકી રહી ગયા હશે, કેવા વળગશે, નવા કેટલા ઊભા કરશે, તમે શું વાત કરો છો? તો કે જે તમારે સમજવું એ સમજો, કર્મ બાકી છે એ હકીકત છે. અમારો પુરુષાર્થ થોડો ઓછો પડ્યો, ઉદયાધીન થાક ગ્રહણ કર્યો, આ હકીકત છે. અમારે કાંઈ છુપાવવું નથી, અમે કાંઈ પૂર્ણ થઈ ગયા છીએ એવો અમારો ક્લેમ નથી, ખોટો મિથ્યા ક્લેમ નથી, બાકી છે કર્મનો અવશેષ, બાકી છે, ભોગવશું, ભોગવવો પડશે, એવી એને નિવૃત્ત થવાનો નથી. ભોગવવા માટે દેહ ધારણ કરવો પડશે, કરશું દેહ ધારણ કરશું, પણ એ દેહ ધારણ કરીને જશું ક્યાં? સ્વરૂપ સ્વદેશ, સ્વરૂપને પ્રાપ્ત કરશું, આ દેહના સ્વરૂપને નહીં. દેહનું સ્વરૂપ હવે એક જ વાર પ્રાપ્ત કરવું છે, અને આત્મભાવે નથી જોઈતું, કર્મભાવે છે. આ આત્મભાવે તો પ્રતિજ્ઞા છે, પ્રત્યાખ્યાન લઈએ તો લખ્યું છે, પરિભ્રમણના પ્રત્યાખ્યાન તો કે લઈ શકાય. પરિભ્રમણ ભલે રહ્યું કર્મના કારણે, આત્મભાવે નથી. એક એક વાતને જો સમજીએ, અહીંયા કહે છે ઔદાસીનતા, આ ક્યારે બની શકે? જેનાથી આપણે છૂટવું છે, અથવા આપણે લાગે કે આ જે વસ્તુ આપણને બાંધનારી ન હોવી જોઈએ, અને હવે જન્માંતરમાં પણ આ મને બાંધનારી ન હોવી જોઈએ, અંતરાયરૂપ ન થવું જોઈએ, હવે આ મને ક્યાંય બાધારૂપ આવતા મારી ભવિષ્યની યાત્રામાં પણ ન રહીએ, તો એનો એક જ ઉપાય છે, અત્યારે આ જન્મની અંદર દેહ વર્તે છે ત્યારે, એના સંગમાં છીએ ત્યારે એનાથી ઉદાસીન થઈ જવું, એનું વડગણ છોડવું. કોના સંબંધે વડગણા, આ વડગણ છોડવાનું. ઉદાસીનતા વિના વડગણ છૂટે નહીં. સર્વભાવથી ઉદાસીન, કેમ કે અમારે બાહ્યાર્થ સર્વભાવથી છૂટવું છે, માટે સર્વભાવથી ઉદાસીનતા જોઈએ છે. સાહેબ બધા ભાવને છોડશો, પણ જે શરીર છે એ તો આત્મા સાથે એક મેક એક ચક્રા ઉગ્યા છે, એનું શું કરશો? કેટલું સરસ, ક્યાંય વાત છટકવા નથી દેતા આપણને, કોઈ દલીલનો અવકાશ ન આપે કે સાહેબ બધા ભાવથી ઉદાસીન કરવું, તો કે દેહમાં એ જ કરવાનું. માત્ર દેહ તે સંયમ હેતુ હોય જો, હવે દેહ છે એનાથી છૂટી તો નહીં શકાય, જેદી દેહ છૂટશે તેદી સ્વરૂપની પ્રાપ્તિ થશે, પણ ત્યાં સુધી એનો હેતુ સંયમ, ભોગ નહીં. દેહનો ઇન્દ્રિયોનો બે અર્થ છે, એની બે ક્રિયા છે, બે કર્મ છે, બે કામ છે, એ ભોગમાં પણ કામ આવે છે, સંયમમાં પણ કામ આવે છે. આ મનુષ્ય દેહ મોક્ષનું પણ સાધન છે, અને મનુષ્ય દેહ અનંત પદાર્થોના ભોગવટાનું પણ કારણ છે. આ પાંચ ઇન્દ્રિય વિના જગત નહીં ભોગવી શકાય. આ જગતના જેટલા જેટલા પદાર્થો છે એની જબરજસ્ત ખૂબીઓ બધી છે, પણ એ ભોગવવી હશે તો એ દેહને એની ઇન્દ્રિયો દ્વારા જ ભોગવાશે, બીજું કોઈ માધ્યમ જ નથી. આ પરફેક્ટ માધ્યમ છે જગતની તમામ પ્રકારના સુખો ભોગવવા માટે. એટલે દેવલોકમાં પાંચ જ ઇન્દ્રિય છે, છઠ્ઠી નથી. અને ભોગ ઉત્કૃષ્ટ છે, પરિપૂર્ણ છે, ભોગની એક પણ અવસ્થા દેવલોકમાં બાકી નથી. જેટલી વિચારી શકાય એટલી વિચારજો, એ બધી ત્યાં ઉપલબ્ધ છે. ભોગવવા માટે દેહ છે, તો દેવલોકનું આયુષ્ય છે ભોગ ભોગવવા માટે છે. લેસ માત્ર દુઃખની લેરકી નથી, કોઈ કષ્ટ નથી, કોઈ પરિશ્રમ નથી. સુખની તને ઈચ્છા થઈ અને તારે પૂર્તિ માની લે, તારા હાથમાં કર લો દુનિયા મુઠ્ઠી મેં જેવું વાત છે, કે તું ઈચ્છા કર અને તારી ઈચ્છાને તૃપ્તિ થાય. કલ્પ વૃક્ષો પણ છે, કામધેનુ પણ છે, અને કામ કુંભ પણ છે. અદ્ભુત સ્થિતિ છે આ દેહની, બે જ હેતુ છે, કાં ભોગ અને કાં સંયમ. કૃપાળુદેવે અહીંયા સ્પષ્ટ બતાવી દીધું કે દેહ માત્ર દેહ તે સંયમ હેતુ, અને ત્યાં માત્ર પેલા મૂક્યું છે કે બધા ઉપર ઉદાસીનતા, એક દેહ ઉપર એટલા માટે કે એને સંયમ, એને જાળવશું પણ સંયમ હેતુ. એ સંયમ હેતુ દેહ હોય જો, અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કોઈ પણ ચીજ કોઈ પણ કારણે અમને કલ્પે નહીં એટલે ખપે નહીં. અમને એની આવશ્યકતા નથી, એની જરૂરત પણ નથી. આત્મા પૂર્ણ છે, સુખથી પૂર્ણ છે, પરિપૂર્ણ છે, સ્વયં પૂર્ણ છે. આત્માની પૂર્ણતામાં કોઈ પણ બાહ્ય પદાર્થની આવશ્યકતા નથી. અમને કંઈ જોઈતું નથી અને અમારે કંઈ કલ્પે નહીં. શબ્દ એટલો બધો સરસ છે, આ શાસ્ત્રીય ભાષાનો શબ્દ છે. કલ્પવું એટલે એક આચાર છે. અમારે કંઈ ન જોઈએ એ એક આચાર છે. આપણે સંતો આવે તો પૂછીએ કે સાહેબ શેનો ખપ છે. આ એક એવો સંત એ ભૂમિકામાં ઊભો છે. એવી તીવ્ર લાલસા છે સ્વરૂપની અંદર મિલનની, અને ત્યારે એ કહે છે કે અન્ય કારણે અન્ય કશું કલ્પે નહીં. કંઈ અમારે કલ્પતું નથી, કંઈ ખપ નથી. દેહે પણ કિંચિત મૂર્છા નવ જોઈજો. અને દેહ છે એ સંયમના હેતુ છે, એના તરફ અમારો મૂર્છા ભાવ નહીં, લેશ માત્ર પણ મૂર્છા ભાવ નહીં. સંયમના હેતુમાં આવતો હોય તો આવે અને ન આવતો હોય તો ન આવે. તો પછી એની પડોજણ અમારે કરવી નથી. જૈન ધર્મની અંદર સંલેખનાનો મહાન કલ્પ એટલે આચાર કીધો છે. એ પછી સાગારી હોય અણગારી હોય, આ સંલેખના એટલા માટે કે જ્યારે દેહ સંયમના હેતુમાં આવતો નથી તો એ ભોગના હેતુ માટે તો છે જ નહીં. તો એનું લાલન પાલન જે કંઈ કરીએ છીએ, એની આસના વાસના કરીએ છીએ, શેના માટે? એ સંયમના હેતુમાં સહાયકારી થાય માટે. જો ન થઈ શકતો હોય, જો એમ લાગે કે હવે શરીરનું બળ ગયું છે ને કંઈ થતું નથી, તો શાસ્ત્રકારોએ માર્ગ બતાવ્યો છે કે એની પોષણ કરવાનું કામ બંધ કર. સંથારું એટલે શું? અનશન. હવે શરીરને મારે પોષણના પદાર્થો આપવા નથી. તો અનશન લઈને પછી ગ્લુકોઝના બાટલા ચડાવે નહીં, વિટામિનની ગોળીઓ ખાય નહીં, અને શરીરને પોષણ નથી આપવું. એવું ઉત્કૃષ્ટ મુનિઓ માટે છે પાદપો ગમન. વૃક્ષને જેમ મૂળમાંથી કાઢી નાખો અને એ ઢળી પડે, અને ઢળી પડે તો પછી પોતાની મેળે એના પાંદડા, કૂંપણો, ડાળીઓ, થડ, ડાળખા, ધીરે ધીરે કરતા મૂળ, એ બધું જતા એમ આ શરીર ધ્વસ્ત થઈ જશે. વૃક્ષવત કાયા, વૃક્ષવત કાયા, પાદપો ગમન. શાલીભદ્રજીએ, ધનાજીએ જે આવા વ્રત, કઠિન વ્રત લીધા હતા, આવું સરસ શરીર હતું, સુંદર કાયા હતી. કેવી સરસ મજાની કાયા! સંયમ લીધો એના આગલા દિવસે તો શ્રેણીક મહારાજાને પણ ઈશાર થાય એવી જેની કાયા. એ કાયા એને મહાવીર પાસે પ્રવજ્ઞા લઈને તરત કીધું કે સાહેબ ઉખેડી નાખો મૂળથી, સંયમને તો એવી પાલના કરવી છે. એ વાત કરે છે કે દેહ પ્રત્યે કિંચિત મૂર્છા નથી. સંયમના હેતુમાં આવે તો દેહ બરોબર છે, સંયમના હેતુ ન હોય તો દેહ પ્રત્યેની મૂર્છા પણ નહીં જોઈએ. નિશ્ચય કેવો થાય છે? સંઘના એક એક પદાર્થનો. બાકીના જે ભાવ સંઘમાં છે એના તરફ ઉદાસીનતા છે. શરીર તરફ તો ઉદાસીનતા નથી. તમે બે વાર ખાઓ છો, પીઓ છો, બધું બરોબર છે, પણ સંયમ હેતુ અને અન્ય કારણે નહીં જ. અને દેહ પણ કોઈ પણ પ્રકારની મૂર્છાના આધાર ઉપર અમારે દેહ સાથેનો સંબંધ નથી. એવી અદ્ભુત વાત ને એમને. ઘડિયાળ બંધ છે, વિશેષ અવસરે.